વાક્યને પકડીને વિચાર કરશો પણ એવું ક્યાંય કીધું નથી, એવું કહ્યું નથી. અહીંયા તો એને એક એક જીવ આ જ્ઞાન માર્ગની શ્રેણી છે. હા, જ્ઞાન માર્ગની શ્રેણીમાં અહીંયા પોતે જે વાત મૂકી છે એ જ્ઞાન માર્ગની શ્રેણી, એટલે જે કંઈ ભક્તિ કરે કે જે બધા ઉદાહરણો આપ્યા છે એમાં જો જ્ઞાન ન હોય, કેમ કે વાત ક્યાંથી આવે છે કે જીવ પોતાને, એને પોતાનું જો અજ્ઞાન ભૂલી ગયારું અજ્ઞાન જ્ઞાન મળવાથી નાશ પામે છે, તો એ જ્ઞાન જ્યાં સુધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ભક્તિની બધી જ ક્રિયાઓ કર્યા કરે તો જ્ઞાન ન થાય. એનાથી જ્ઞાન થઈ જાય એવું નથી કહ્યું. જ્ઞાન તો જ્યારે જીવને પોતાના સ્વરૂપના લક્ષ્ય બધા સાધનો કરે તો જ્ઞાનની પ્રાપ્તિ થવા સંભવ છે. એ ભક્તિ જ છે ખરેખર, તો સ્વરૂપનો વિચાર એ પણ ભક્તિ છે. આત્માની પોતાની સ્વરૂપનો વિચાર એ પણ ભક્તિ છે, અને પરમાત્માના સ્વરૂપનો વિચાર એ પણ ભક્તિ છે. આપણે ભક્તિનું સ્વરૂપ કંઈક પકડાતું નથી. ભક્તિ એટલે તો અમે બેઠા બેઠા આપણે કંઈક પેરા કરી, એ ભક્તિ નથી. ભક્તિમાં સમર્પણ ભાવ છે, અહમભાવનો વિલય છે, વિનય છે, અને એ જ્યારે કોઈ પોતાના સ્વરૂપની ભક્તિ પણ થઈ શકે છે, પરમાત્માની ભક્તિ પણ થાય, જ્ઞાનીની ભક્તિ પણ થાય અને જ્ઞાનની ભક્તિ પણ થાય. પણ ભક્તિની અંદર વાત એટલું જ રહી કે સ્વચ્છંદનો વિલય હોય, એ અર્પણતા હોય, સમર્પણ ભાવ હોય, એટલે સ્વચ્છંદ રહીતપણે થતી તત્વની વિચારણા એ પણ ભક્તિ છે. આપણે કહીએ કે શાસ્ત્ર ભક્તિ કરી, શાસ્ત્ર ભક્તિનો અર્થ શું થાય? એટલે મૂળભૂત જે 12માં વાત કરી છે આ 200 વચનાવલીમાં, એમાં એક જ લક્ષ્ય રાખવાનું કે જીવ એને સત સુખના વિયોગનું કારણ પોતાને ભાઈ સ્વરૂપનું એને ભાન નથી. અને પોતાને ભૂલી ગયારું અજ્ઞાન કેવી રીતે ટળે? જ્ઞાન મળે. અને જ્ઞાન કોની પાસેથી મળે? જેની પાસે જ્ઞાન છે એની પાસેથી મળે. તો જ્ઞાનીની ભક્તિ કરી, એથી જ્ઞાન માર્ગની શ્રેણી અને ભક્તિ માર્ગની શ્રેણી જુદી નથી પડતી. જ્ઞાનીની ભક્તિ કરી એ વાત કરેલી છે, અને એમાં પછી ઉદાહરણ આપ્યા છે. ઋષભદેવજીનું છે, પરીક્ષિતનું છે, અને અનંતકાળ સુધી પોતાની રીતે ચાલે તો પણ, એટલે સ્વચ્છંદ જો તો ના. અને એમાં શાસ્ત્રની આજ્ઞાની પણ વાત મૂકી કે શાસ્ત્રની આજ્ઞા પણ પરોક્ષ છે, તો ક્યાં કેવળ શાસ્ત્ર ભક્તિ હશે અને એમાં પણ જો સ્વચ્છંદ હોય તો એ પણ નિરર્થકતા ત્યાં મૂકી સંકેત છે. એટલે આ જ્ઞાન માર્ગની શ્રેણી એટલે ज्ञान प्राप्त करवा माते ना मार ये भक्ति जिताए।
आ पत्र मात्र प्रश्न आ पत्र हम पेलो बीजो पेरेग्राफ में बीजा पेरेग्राफ नु एंड ये जरा समझू के बाकी तो बढ़ो अमार ऊपर थी गये એટલે આમાં કેવી રીતે વિચાર કરવો એ આપ સમજાવશો ત્યારે અમારે કેમ વિચાર કરવો એ સમજાશે, પણ આ બીજા પેરેગ્રાફની છેલ્લી લીટી જે લખ્યું છે તે ઉપકાર દ્રષ્ટિથી લખ્યું છે એમ લક્ષ રાખતો, એમ કૃપાઉ દેવે ઉપકાર દ્રષ્ટિથી આ લખ્યું છે એમ લક્ષ રાખવાની જે વાત કરી છે। હવે એમાં મને એક પ્રશ્ન એ થાય છે કે આ કાળમાં કેવજ્ઞાન છે કે નહીં પછીની વાત, પણ આ કાળે તીર્થંકર નથી કારણ કે 24 તીર્થંકરો થઈ ગયા છે, એટલે હવે તીર્થંકર નથી એ વાત તો 101% છે। હવે તીર્થંકર નથી તો માનો કે કોઈ કેવ જ્ઞાની થાય અથવા લગભગ જેને કેવ જ્ઞાન થયું એવા થાય તો એ લોકો ઉપદેશ માર્ગદર્શન પ્રસરાવી શકતા નથી, એટલે એમણે કેવ જ્ઞાનનું સ્વરૂપ જે પોતા પાસે છે એ ઉપકાર દ્રષ્ટિ લખ્યું છે એમ આપણે લક્ષ રાખવું એવું સમજવું કે કેમ
ઉપકાર દ્રષ્ટિ તો એ છે કે અમે તમને અહીંયા આખો પત્ર છે એ સુભાષભાઈએ 691 પત્રનો જવાબ આપ્યો છે। પત્ર એ પ્રશ્ન મૂળ પ્રશ્ન શું હતો કે કેવળ જ્ઞાનનું યથાર્થ સ્વરૂપ શું છે, એમાં ડુંગરભાઈ અને સુભાષભાઈના જવાબની અંદર સામ્યતા છે અને એ એમ કે છે હા અને ના, નિશ્ચયથી નથી અને વ્યવહારથી છે। લહેરાભાઈ તો કહે છે કે હોવાની સંભાવના નથી, એને કઈ અપેક્ષા પકડી, નિશ્ચય વ્યવહાર નહીં સંગય કે એવી પણ વાત આવે છે કે જેને આ મોક્ષ થાય કેવળ જ્ઞાનીનો મોક્ષ થાય, જેનો મોક્ષ થાય એનું સંગયન એ પૂર્ણ વૃષભ નારાયણ સંગત સંગત કહ્યું છે, છઠ્ઠું સંગત પહેલું સંગયન એવું સંગયન આ કાળના વિશે જીવોને વિશે સંભવિત નથી, માટે કેવળ જ્ઞાન
સંગયન આવશ્યક છે
એવી વાત આવે છે આગમમાં,
કારણ કે આમાં આત્માની વાતમાં સંગયન ગમે તેવું।
અરે તમે પેલા વાત જે અપેક્ષા છે એ સમજવાની ને, શાસ્ત્રની અંદર આ બધી વાત આવે છે ને, આ જિનાગમમાં પેલામાં વાત મૂકી છે કે જિનાગમનું સ્વરૂપ જે વર્તમાનમાં જૈન સમૂહને વિશે ચાલે છે એવો જ અર્થ તમને ભાસે છે, તો જે વાત શાસ્ત્રથી વસ્તુ પકડાય અને સમજાય એ વાત મૂકી તો સૌભાગભાઈએ પણ એ મૂકી, ડુંગરભાઈએ મૂકી, લેરાભાઈએ પણ એ મૂકી કે ભાઈ શાસ્ત્રમાં આવે છે કે જેને કેવળ જ્ઞાન થાય એનો મોક્ષ થાય કે નહીં, અને જેનો મોક્ષ થાય એવા જીવોનું સંગ્રહણ કેવું, અનેક પ્રકારના જે નિમિત્ત મૂક્યા છે એમાં એક નિમિત્ત એ પણ મૂક્યું છે કે એ જીવ પહેલા સંગ્રહણ વાળો હોય।
આપણે સાહેબ કૃપાઉ દેવે એક જગ્યાએ લખ્યું છે, મેં આમ કઈ જગ્યાએ છે મને ખબર નથી, પણ અમે વજ્ર સંગ્રહણ પ્રાપ્ત કર્યું છે એવી પણ વાત કૃપાઉ દેવે ક્યાંક લખી છે, હવે મેં ગોતવી પડે મારે, પણ એને વજ્રના સંગ્રહણ પ્રાપ્ત કર્યું આ કાળમાં એવી એક વાત પોતે થઈ છે।
બરોબર છે, પણ અહીંયા તો એ કહે છે કે એ સંગ્રહણ આદિ હીન થવાથી એક કારણથી કેવળ જ્ઞાન નિષેધ કર્યો છે, કોઈએ અપવાદરૂપ પ્રાપ્ત કર્યું હોય, કોઈએ અપવાદરૂપ પ્રાપ્ત કર્યું હોય તો લેરાભાઈએ જવાબ શું આપ્યો કે સાહેબ અત્યારે વર્તમાન કાળમાં સંગ્રહણ આદિ હીન થવાના કારણથી કદાચ શાસ્ત્રમાં કેવળ જ્ઞાનનો નિષેધ કર્યો, કાળ દોષ છે તો કાળ દોષની અંદરનો એક દોષ એ પકડ્યો કે વર્તમાન કાળના જીવોના સંગ્રહણ નબળા છે, અને સંગ્રહણની જ્યારે વ્યાખ્યા શાસ્ત્રોમાં આવે છે ત્યારે કાળ પ્રમાણે જ આપે છે કે દરેક કાળની અંદર પડતો કાળ હોય એમ લોકોના સંગ્રહણ પણ નબળા થાય, ધરતીના પાક પણ નબળા થાય, વસ્તુનું સત્વ પણ નબળું પડે એમ આખી વ્યાખ્યા છે કાળની, તો એ હિસાબે એને લખ્યું છે। અહીંયા તો જો આપણને દ્રષ્ટિમાં આવે અને પકડાય તો આ પત્રથી એ વાક્ય યાદ કરવાનું છે પત્રાંક 76 કે શાસ્ત્રમાં નથી
અનુભવ
સાંભળવામાં નથી
અનુભવ
છતાં અનુભવમાં આવે એવી જેની આ કૃપાળુ દેવનો પત્ર
અનુભવવાની
કે શાસ્ત્રની અંદર પારંગત ત્રણ લોકો એની સામે છે. એને કહે છે કે શાસ્ત્રની અંદર જે જીનાગમમાં હાલનો રૂઢિ અર્થ છે બીજા દર્શનમાં એવો મુખ્યાર્થ નથી. જીનાગમથી તેવો મુખ્યાર્થ લોકોમાં હાલ પ્રચલિત છે તે જ કેવળ જ્ઞાનનો અર્થ હોય તો તેમાં કેટલાક વિરોધ દેખાય છે. શાસ્ત્રમાં જીનાગમમાં જે છે, જૈન સમૂહમાં જે ચાલે છે અને જે રૂઢિ અર્થના આધાર ઉપર અત્યારે જૈન મતાવલંબીઓ એના ઉપર જે પ્રવૃત્તિ કરે છે એમાં કેટલાક વિરોધ દેખાય અને આ વિરોધ અમે અહીંયા લખીએ. જે શાસ્ત્રમાં જે વ્યાખ્યા આપી છે એનો વિરોધ, એમાં કેટલાક વિરોધ ભાસે છે અમને, એ અમે અહીંયા લખીએ. શું કામ? કે તમને વિશેષાર્થ લક્ષ્યગત થવા માટે પ્રશ્નને કંઈક વધુ સ્પષ્ટતાથી લખીએ કે તમે વધારે જો વિચારી શકો અને એ તમને એ વિશેષાર્થ લક્ષ્યગત થાય એ માટે લખ્યું છે. એટલે ઉપકાર દ્રષ્ટિથી લખ્યું છે, શાસ્ત્રોનો વિરોધ કરવાની દ્રષ્ટિથી નહીં.
આ ઉપકાર દ્રષ્ટિ તમે આ રીતે વિચારો,
તમે જો વિચારવામાં તમને અમારી વાત, આ અમારો એક તર્ક છે, અનુભવનો છે તર્ક, એટલે કોઈ બુદ્ધિજન્ય નથી, અમારો અનુભવ છે, અમે તમને લખીએ, શાસ્ત્રમાં નથી, શાસ્ત્રમાં નથી, આ તો અનુભવજન્ય છે. તમે વિચારજો, તમે આટલું બધું વિચારો છો, જો તમને વિચારી શકાય વિશેષાર્થ તો વિચારજો, નહીં વિચારી શકાય તો આપણે કંઈ કેવળ જ્ઞાન અંગેનો નિર્ણય નથી આપવાનો, જજમેન્ટ આપવાનું આપણો વાંધો ક્યાં છે? દરેક પ્રશ્નનો જજમેન્ટ આપવું છે. અરે પણ ન સમજે કે આપણે તો આટલી પેન્ટિંગ રહીએ છીએ તો આપણે મંજૂર
નથી.
શું કામ? અહમ ગણો છે, સ્વચ્છ ગણો નથી. કૃપાળુ દેવ સુભાષભાઈને કહે છે કે ભાઈ અમને તો એની અંદર વિરોધ લાગે છે અને વિરોધ છતાં વિસ્તારથી લખવાનું બન્યું નથી, યથા અવસર બનશે તો લખશે, પણ અત્યારે તો વિરોધ, એમાં વિરોધ નંબર એક, આ ત્રણ પેરેગ્રાફ છે એ વિરોધ નંબર એક. પેલો વિરોધ શું કહે છે? કે જે વાત આવે છે શાસ્ત્રમાં કે કેવળ જ્ઞાનીને સર્વ દેશ કાળનું જ્ઞાન, સર્વ દેશ કાળાદેનું જ્ઞાન કેવળ જ્ઞાનીને સતત છે, અપ્રતિહત એટલે અખંડિત છે, એવી એક વાત આવે છે. હવે પ્રશ્ન એ છે કે આ જે કેવડી છે એ યોગધારી છે કે અયોગી છે? યોગધારી છે તો એને મન વચન કાયાના કઈ ને કઈ ધર્મો છે કે નહીં છે? એ ધર્મો હોય તો તે સમયે એ કહે છે કે કેવળ જ્ઞાનીનો ત્યારે આહાર આદિ પ્રવૃત્તિના ઉપયોગમાં, એટલે અનેક પ્રવૃત્તિ બે, તો કેવળ જ્ઞાનીનો ઉપયોગ કેવળ જ્ઞાનના જ્ઞેય પ્રત્યે વર્તે નહીં. કેમ કે જો એમ બને તો કેવળ જ્ઞાનને અપ્રતિહત કહ્યું છે, તે પ્રતિહત થયું ગણાય. હવે જ્યારે એ ક્રિયા થતી હોય આહાર વિહાર નિહાર તે સમયે ઉપયોગ જો એમાં આપે અથવા ઉપયોગ એમાં જાય અથવા એ ઉપયોગ ક્રિયા સાથે જોડાય એમ આપણે માનીએ તો ત્યારે એ કેવળ જ્ઞાનનો ઉપયોગ એના જ્ઞેયમાંથી ચલિત થયો કે નહીં? અને જો એમ બને તો કેવળ જ્ઞાનને અપ્રતિહત કહ્યું છે, તે પ્રતિહત થયું ગણાય. હવે એની અંદર જવાબ દે પાછું સામે કે ભાઈ આરસીની અંદર એને કાંઈ કોઈ ઉપયોગ કરવો પડતો નથી, કેમ એના સર્વ દેશ કાળાદીનું જ્ઞાન એનામાં કેમ છે? તો અરીસામાં પડે છે ને, એમને પડે છે. તો કે અરીસાને જ્ઞાન નથી, આને તો છે, છે એટલે ત્યાં જ્ઞાતા ને જ્ઞેય છે. અરીસામાં નથી જ્ઞાતા કે નથી જ્ઞેય, એટલે જે ઉદાહરણ આ બધા આપ્યા છે નિશ્ચય નહીંમાં પણ આવા ઉદાહરણ દિગંબરમાં આવે છે. અરીસાની અંદર જેમ પડે છે લોકાલો દેખાય છે, ઝડકે છે, ઝડકે છે, આ બધું શબ્દ પ્રયોગ છે. ઝડકે નહીં, ઝડકે ક્યાંથી? ઝડકે તો ખબર કેવી રીતે પડે? ઝડકે કોને ખબર પડે? અરીસાને તો ખબર નથી, અહીંયા તો તમે કહો છો કેવડીને ખબર છે. તો માત્ર ઝડકે છે કે જ્ઞાન સાથે ઝડકે છે? ઉપયોગ સાથે. એટલે કે છે છેલ્લો કે કેવળ જ્ઞાનીને તેનું જ્ઞાન કેમ કહ્યું છે, ઉપયોગ સિવાય આત્માનું બીજું એવું કયું સ્વરૂપ છે કે આહાર આદિમાં ઉપયોગ પ્રવૃત્તિઓ હોય ત્યારે કેવળ જ્ઞાનમાં થવા યોગ્ય જ્ઞેય આત્મા સ્થિતિ જાણે. આત્મા આત્મા જો આવા આહાર આદિમાં જો એનો ઉપયોગ હોય તો બીજું એવું સ્વરૂપ કયું છે કેવળ જ્ઞાની, કે જેથી એ કેવળ જ્ઞાનનું જ્ઞાન જે છે જ્ઞેય, એ જ્ઞેયને પણ આત્મા જાણે અને આ પણ ના ઉપયોગ અહીંયા રહે અને આ જ્ઞેયને જાણે. આવી રહ્યું એવો સિદ્ધાંત છે. એટલે આ એક અમે કહીએ છીએ કે શાસ્ત્રમાં એક સિદ્ધાંત કીધો છે, બીજું કેવડીને સહયોગી ક્યાં છે, તો સહયોગી કેવડી છે એને પોતાના બધા આચાર વિચાર છે કે નહીં, તો પછી દિગંબરની અંદર સરસ આનું સમાધાન લઈ લીધું કે કેવડીને આહાર હોય આ સુધી વાત. આ જગત તો કરતા કોણ ઈશ્વર મૂકી દો વાત જવાબ આવી ગયો. પણ 336 મો પાનો કૃપાળુદેવ જયારે વાત લખે ત્યારે કેટલી બધી પ્રમાણભૂત વાત છે. અને આ વાત આપણને દિગંબરની અંદર પંડિતો પાસેથી જયારે સાંભળીએ તો કેવડીના આહાર હોય એના દેહના ધર્મ એનો હોય નહીં, વાત પૂરી કરી દીધી એને, ઉપયોગ મૂકવાની વાત જ ના આવે. હવે જુઓ, તીર્થંકરે ઉપરથી 13મા સ્થાનકે વર્તતા પુરુષનું નીચે લખ્યું તે સ્વરૂપ કહ્યું છે. કોણે કહ્યું છે? તીર્થંકર. અને કયો કયા પુરુષનું? 13મા સ્થાનકે કયો પુરુષ છે? અયોગી સિદ્ધ, અયોગી કેવડી, પેલા એ ભૂલાય નહીં પાછું. અને સહયોગ એટલે દેહધારી, યોગધારી, યોગધારી કેવડીનું વર્ણન કર્યું. એ વર્ણનમાં શું લખ્યું છે? કે જે મન સમિતિએ યુક્ત, વચન સમિતિએ યુક્ત, કાય સમિતિએ યુક્ત, કોઈ પણ વસ્તુને ગ્રહણ ત્યાગ કરતા સમિતિએ યુક્ત, દીર્ઘશંકાદી ત્યાગ કરતા સમિતિ યુક્ત, મનને સંકોચનાર, વચનને સંકોચનાર, કાયાને સંકોચનાર, સર્વ ઇન્દ્રિયોના સંકોચપણે બ્રહ્મચારી ઉપયોગપૂર્વક ચાલનાર, ઉપયોગપૂર્વક ઉભો રહેનાર, ઉપયોગપૂર્વક બેસનાર, ઉપયોગપૂર્વક શયન કરનાર, ઉપયોગપૂર્વક બોલનાર, ઉપયોગપૂર્વક આહાર લેનાર અને ઉપયોગપૂર્વક શ્વાસોશ્વાસ લેનાર, આંખનું એક નિમિત્ત માત્ર પણ ઉપયોગ રહિત ચલન ન કરનાર, કે ઉપયોગ રહિત જેની ક્રિયા નથી તેવા આ નિર્ગ્રંથને એક સમયે ક્રિયા બંધાય છે, બીજે સમયે ભેદાય છે, ત્રીજે સમયે તે કર્મરહિત હોય છે, અર્થાત ચોથે સમયે તે ક્રિયા સંબંધી સર્વચેષ્ટા નિવૃત્ત થાય છે. શ્રી તીર્થંકર જેવાને કેવો અત્યંત નિત્ય. હવે આ અવસ્થા સહયોગી કેવડીની છે. સહયોગી કેવડી ઉપયોગ સહિત વર્તનારો જીવ છે. હવે કેવળ જ્ઞાનનું જ્ઞેય, કેવળ જ્ઞાન એને કહેવાય કે જેને એના જ્ઞેયની અંદર એનો ઉપયોગ અપ્રતિહત એટલે અખંડપણે વર્તતો હોય. હવે સિદ્ધાંત એવો કહે છે કે એક ઉપયોગ એક જ સમયે બેમાં વર્તે તો આ બધો વિરોધ આવે, બીજું કાંઈ વાંધો નથી. કેવળ જ્ઞાનનો વર્તમાન જિનાગમમાં જે પ્રકારે જૈન સમૂહને વિશે જે માન્યતા ચાલે છે કે એને સર્વ દેશ તારાદીનું જ્ઞાન કેવડીને સતત અને નિરંતર છે એનો વિરોધ આવે છે. કારણ કે એક શાસ્ત્રની અંદર આ સિદ્ધાંત પણ કીધો છે, તીર્થંકરે આ સહયોગી કેવડીનું વર્ણન પણ કીધું છે અને સાથોસાથ એને લોકાલોક બધું જણાય છે એમ પણ છે. તો કૃપાળુજી કહે છે આ વાત બેસતી, આ વિરોધ જવાબ નથી આપ્યો. પ્રશ્નની વિશેષ રીતે સ્પષ્ટતાથી લખ્યો છે અને તમને વિશેષાર્થ લક્ષ્યગત થવા માટે લખ્યો છે. વિરોધ નંબર 1, એના મુદ્દા નંબર 1 કે સિદ્ધાંત છે કે બે પ્રકારનો ઉપયોગ વર્તે નહીં. બીજું કે આહાર આદિ વખતે કેવળ જ્ઞાન, કેવડી જ્ઞાનનો ઉપયોગ કેવળ જ્ઞાનના જ્ઞેય પ્રત્યે વર્તે નહીં તો એ કેવળ જ્ઞાન અપ્રતિહત કહ્યું છે. અને જોઈ વર્તતું હોય તો એનામાં તે વખતે દેશ કાળાદીનું જ્ઞાન બધું છે એ બને નહીં. એમાં જો કે હરીસાની જેમ છે તો એ તો જળ થયું, તો એ કંઈ દલીલ લાગુ પડતી જ નથી, કારણ કે કેવડીને પાન છે. આ વિરોધ નંબર એક, જવાબ નથી. જવાબ લેવો હોય તો શાસ્ત્રનું મંથન કરજો, અહીંયા જવાબ નથી. પ્રશ્નને વધારે સમજવો, પ્રશ્નને વધારે લક્ષ્યગત કરવા, તત્વથી વિચારણા કરવાની આપણી દ્રષ્ટિ સૂક્ષ્મ થાય અને એ એકાગ્રતા સ્થિરતા વિના થઈ શકે નહીં તો ગૂંચવાળા જ થવાના. અહીંયા આમ કહ્યું છે, અહીંયા આમ કહ્યું છે, અહીંયા આમ છે, શું કહ્યું છે, ઉભા છે, સ્થિર થાવ છે. સ્થિર થઈને મૂળ વાત છે એમાં ક્યાંય મતભેદ આવશે નહીં, પણ કહેવાની શૈલી કોઈ પ્રકારે કોઈ પ્રકારથી અપેક્ષાએ સપ્તભંગીનો ન્યાય છે, નય નિક્ષેપનો ન્યાય છે, આ બધા ન્યાયને અનુસાર સ્યાદવાદની શૈલી છે. તો એ શૈલીમાં જ્ઞાનીની ભાષા કે સિદ્ધાંતનો વિરોધ ક્યાંય ન આવે. હવે આપણે સમજણ કેળવવાની છે કે કેના ઉપર છે આપણે. તો વિરોધ નંબર એક, વાત પૂરી થઈ? જવાબ નથી. કઈ સમજાતો નથી, નહીં સમજાય, કઈ પકડાતો નથી, નહીં
જવાબ જોઈએ છે.
હા, જવાબ જોઈએ છે. ઓવરબાઉન્ડ જાય છે, જશે. કારણ કે એ જે કંઈ લખ્યું છે એ તો હજી સૌભાગને આ ભૂમિકાએ પહોંચ્યા પછી પણ કહે છે, જરાક તમે વિચાર. વિરોધ નંબર બે,
તમારી પાસે નો હોય તો અમારે ક્યાં જવાનું?
તો પેન્ડિંગ રાખવાનું, એક બીજા ભાવમાં સમજાશે. અને આ કહે છે કે પાછું આ આપણે જ્ઞાન લીધું હોય તો સારું, બીજેમાં તો એ પ્રયત્ન કરવું પડે, પણ અત્યારે તો જે કંઈ સંજાયું અજ્ઞાનની નિવૃત્તિ નથી થઈ, હજી તો આપણી જાણકારીની નિવૃત્તિ થઈ, એટલે એ નિવૃત્તિ જાજી ટકે નહીં. આપણું ઓપ્ટિમેટ્રીનું જેટલું નોલેજ હોય ને એ બીજા ભાવમાં કાંઈ ખબર ન પડે,
એમાં જો એકડે
એકડે, કારણ કે બધું વ્યવહારિક. કયું જ્ઞાન સાતત્ય પકડે છે? આત્માને વિશે થયેલું જ્ઞાન, સંકિત, સમ્યક દર્શન. એ જ્યારે સમ્યક જ્ઞાન થાય છે ત્યારે એ જ્ઞાનની ધારા પછી આત્માની સાથે અખંડિત થાય. એમાં પણ સરસ, એ જો ગમે નહીં તો એટલે એવા સંજોગો આવે, એવો ઉદય આવે, અને એવા ઉદયની અંદર, એવો કર્મોદયની અંદર જીવ પોતાનો પુરુષાર્થ જાળવી ન શકે તો કદાચ શક્યતા છે કે ઉદય કર્મનું જોર વધારે હોવાના કારણે જીવ સ્વરૂપ વિશેથી ચ્યુત થઈ જાય, તો પણ એ નહીં થાય. અને જો ન થાય, બધા જ કોઈ પણ પરિસ્થિતિનો પ્રભાવ એના ઉપર ન પડે અને કર્મના ઉદયથી એ અપ્રભાવિત રહે તો એને અધિકમાં અધિક 15 ભવની અંદર એનો તો એ જ્ઞાન એનું ઉત્તરોત્તર વધતું જાય. એમાં 15 નથી કીધા, એને બીજા ભાવે પણ થાય, ત્રીજા ભાવે પણ થાય, ગમે ત્યારે, કારણ કે એ વધતું જ્ઞાન છે. એ પરમાર્થ સંકેતની આપણે ગઈકાલે સ્વાધ્યાયમાં જે વાત આવી, એ પરમાર્થ સંકેત વાળું જ્ઞાન છે કે વર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ્ય પ્રતિ વૃત્તિ વહી નિજ ભાવમાં પરમાર્થે સંકેત વર્ધમાન સંકેત થઈ. કયું? પરમાર્થ. એ વર્ધમાન થાય ભલે દેહ બદલાય, ભાવ બદલાય, જન્મ બદલાય, પણ વર્ધમાન સંકેત થઈ ટાળે મિથ્યાભાસ, મિથ્યાભાસને ટાળે, ઉદય થાય ચારિત્રનો વિતરાગ બદલવા. એ 15 અધિકમાં અધિક 15 સુધીમાં, અને નહીં તો પણ અર્ધપુદ્ગલ પરાવર્તન સુધીમાં એ જીવ પોતાની સ્વરૂપ અવસ્થાને સામે. આવી વાત મૂકી છે. અને બીજો પણ એક કન્સેપ્ટ આપ્યો છે, એ જે આપ્યો છે એ સિદ્ધાંતનો આપ્યો છે, અને બીજો આ જે આખો ભાવનો આપ્યો છે. ભાવનો કે છે કે એવા મહાભાગ્ય જેને ઓળખા કે જન્મ જરા મરણાદીનું નાશ કરવા વાળું આત્મજ્ઞાન જેને વિશે વર્તે છે, એવા પુરુષના આશરે જો આ દેહ છૂટે તો તે જીવ તે ભાવે અથવા ભાવિ એવા થોડા કાળે પણ સ્વસ્વરૂપને સામે. આમાં સિદ્ધાંતની વાત નથી, વ્યવહારની. ભક્તિ કેવી પ્રકારની, ભાવ કેવા પ્રકારનો, આશ્રય કેવા પ્રકારનો, આશ્રય ભક્તિ પણ જીવને એ જ્ઞાન ધારા સુધી પહોંચાડે છે. એટલે ભક્તિમાં બધું જ્ઞાન સમય, એ આવી પ્રકારની. પણ એનો યોગ થવો જોઈએ. એટલે કે જેને જન્મ જરા મરણાદિને નાશ કરવા વાળું આત્મજ્ઞાન જેને રીતે વર્તતું હોય એવા પુરુષનો યોગ, તું માની લેને, તું નક્કી કરને, મને જ્ઞાતિનો યોગ થઈ ગયો છે, એમાં કાંઈ આ બધું આપણું આપણી ઈચ્છા પ્રમાણે મોક્ષમાં જ ચાલતો નથી. એટલે બફમમાં તો વિરોધ નંબર બે શું કહ્યું છે કાંતિભાઈ, તમે વાંચ્યું તો કહો, વિરોધ નંબર બે શું છે? વિરોધ નંબર બે શું છે? નથી તમને કઈ કોઈ બીજા
કેવળ જ્ઞાનના ચાર પ્રકાર કયા છે?
ના, એ વિરોધ નંબર ત્રણ આવે. જો સિદ્ધને કહી હતી વાત બરાબર છે, એટલે એને પેલી વાત કઈ કહી? દેહધારીની કીધી. હવે એને કીધું કે એને કેવળ જ્ઞાનની વ્યાખ્યા રાખો, અત્યારે જે કીધી છે તો એ કદાચ આ વ્યાખ્યા દેહધારીની નથી, પણ સિદ્ધને જો કહીએ તો સંભવિત થવા યોગ્ય, કેમ કે તેને યોગધારી પણ. એટલે આવા બધા પ્રશ્નો કે યોગ મન વચન કાયાના યોગની પ્રવૃત્તિમાં એનું જ્ઞાન એનો ઉપયોગ બીજે જાય એવો પ્રશ્ન તો ઉપસ્થિત થતો જ નથી, કેમ કે એને કાંઈ દેહ મન વચન કાયાના યોગ તો છે જ નહીં. તો યોગ નથી તો એના ધર્મો નથી, એ ધર્મ નથી તો એની કોઈ પ્રવૃત્તિ નથી, પ્રવૃત્તિ નથી તો ઉપયોગને જવાનું કોઈ કારણ તો કે છે એ થાય. આ અપેક્ષાથી કેવળ જ્ઞાનની માન્યતા હોય તો એ સંભવી શકે છે. એ પછી કે પછી એમાં કે છે, એટલે પછી જો સિદ્ધને માટે કહેવામાં આવે પેલા વેલા તો કે છે તો આ વાત તમારી, પણ હવે વિરોધ બતાવે છે કે આવો કેવળ જ્ઞાનનો ભેદ શાસ્ત્રમાં નથી, કે સહયોગી કેવડીનું કેવળ જ્ઞાન જુદું અને અયોગી કેવડીનું કેવળ જ્ઞાન એવો ભેદ જીનાગમમાં નથી. એટલે બંનેનું એક કહે છે કે બંને દેહને સર્વ દેશ કાળાદેનું સંપૂર્ણ જ્ઞાન હોય એવો રૂઢિનો અર્થ છે. એટલે શાસ્ત્રમાં જે કંઈ વાત કરી છે એમાં આ બે કોઈ ભેદ બતાવ્યા, એમાં તો એક જ કહ્યું છે સહયોગી અને અયોગી, એક જ કહ્યું છે. તો કે છે કે સહયોગી અને અયોગીનો ઉપયોગ એક જ, એકને યોગ છે ને એકને નથી, એકને પ્રવૃત્તિ છે ને બીજાને નથી, તો આવું સંભવિત. એટલા બીજામાં વિરોધી આવે છે કે એક જ બતાવ્યું છે છતાં સિદ્ધને તેવું જ્ઞાન હોય જ એવો અર્થ પ્રતિપાદન કરવાને લખ્યું નથી. આ તો એની માન્યતા છે, પણ આ માન્યતા બંધ બેસતી નથી. શું કામ નથી બંધ બેસતી? કે અયોગી અને સહયોગીની એક અવસ્થા ગણી શકાતી. હવે ત્રીજું વિરોધ નંબર ત્રણ, આ બે સમજાઈ ગયો?
એમને આ જે વાત થઈ 14માં ગુણસ્થાન જ વાત છે ને, 14માં ગુણસ્થાન આ બે પ્રકાર અને 13માં 14 સિદ્ધની વાત નથી હજી,
અને એને સર્વ દેશ કાળા દેનું જ્ઞાન છે, હવે એને તો એ જ્ઞાનમાં પ્રત્યક્ષ થવાનું કોઈ કારણ નથી, તો કે એવું સંભવિત ગણો તમે.
અયોગી કેવડી અને
તમે શું કામ પણ અયોગી કેવડીને સિદ્ધમાં વયા જાવ છો? અયોગી કેવડીમાં એને પુરુષાર્થ કરવાનો છે, દેહના યોગને રૂંધવાના છે, એ ગુણસ્થાનક છે. સિદ્ધ તો પછી થાય, 14મું પાર કર્યા પછી 14મું એ સિદ્ધ નથી. બેઠું કે નહીં
અયોગી છે,
ભલે અયોગી ગુણસ્થાનક છે, અયોગી કેવડી સિદ્ધ થયો એ અયોગી છે. તમે પાછા 14મું લેશો એટલે વાંધો છો, હજી વિચારણામાં બહુ સ્પષ્ટતાથી આમ ક્લિયર કટ ચાલ્યા છીએ આપણી વિચારણામાં, આપણે જ પોતે ગૂંચવાળો ઉભો કરીએ, આપણે જ પોતે કંઈ ને કંઈ શબ્દો ઊભા કરીએ અને પછી મૂંઝાયા કરીએ, પછી જવાબ ન મળે, પછી આપણને બે કામ કેમ. અહીંયા અયોગી ગુણસ્થાનક એ હજુ એને યોગનું રૂંધન દૂર કરવાનું, ત્યાં એ અશરીરી પદ એને પ્રાપ્ત કર્યું નથી એટલે સિદ્ધ નથી, એ પ્રોસેસમાં છે. એટલે પ્રત્યેક ગુણસ્થાનક એક પ્રક્રિયા છે, પ્રત્યેક ગુણસ્થાનક એક વ્યવહાર છે.
એ પરમાત્માનું પૂર્ણતા નથી ગયા તો ત્યાં ગુણસ્થાનક રહેતું જ નથી,
સિદ્ધમાં નથી રહેતું. એ જેવો એને પોતે એનાથી આત્મા એનો મુક્ત થઈ ગયો એટલે મોક્ષ થયો, પછી એની દશા એને કહેવાય શું, સિદ્ધ કહેવાય. 14 ગયું સ્થાનક પછીની અવસ્થા સિદ્ધ કહેવાય. એ સિદ્ધની અંદર તો હવે કોઈ દેહધારી પણ નથી. તો કે છે આ વ્યાખ્યા બરોબર છે, તો કે બરોબર. એમાં કેમ કે અમે જે કયો વિરોધ નંબર 1 આમાં લાગુ પડતો નથી, પણ શાસ્ત્રમાં કીધું છે કે આ બે કેવળ જ્ઞાનમાં ફેર કેમ. કૃપાળુ દેવનો પ્રશ્ન સમજાય છે કે આ વાત બરોબર છે, તમે જો એમ કહેતા હો કે સિદ્ધને સાહેબ બરોબર છે, એમાં તો બરાબર છે ને કે એને સર્વદેશ કાળાદેવનું જ્ઞાન હોય કેવડીને, અને એ જો કેવડી અમે સિદ્ધ કેવડી કહેતા હોય તો વાત બરોબર ને. તો કે વાત બરોબર, પણ પ્રશ્ન એ છે કે શાસ્ત્રમાં આવું કીધું છે. તમે જે શાસ્ત્રનો આધાર લઈને વાત કરો છો એમાં અયોગી કેવડીનું ગુણસ્થાનક અને સયોગી કેવડીનું ગુણસ્થાનક ને કેવળ જ્ઞાન એ બેમાં ભેદ કીધો છે. તો કે ના, એ બેમાં તો સંપૂર્ણ જ્ઞાન જ કહ્યું છે, આવું રૂઢિનો અર્થ તો આ છે. તો વિરોધ નંબર 2 સમજાય છે, સમજવો મૂકી. વિરોધ નંબર 2 પકડાવો જોઈએ કે પેલો વિરોધ છે એનો જવાબ પોતે જ પોતે આપ્યો છે. કે કદાચ તમે આમ કહેશો કે આવી પ્રવૃત્તિ આવો ઉપયોગ જવાનું કોઈ કારણ નથી સિદ્ધમાં, તો સાહેબ હવે બરોબર છે ને કે કેવડીને સર્વ દેશ કાળાનું જ્ઞાન હોય. તો કે જો તમે સિદ્ધનું કહેતા હોય તો બરોબર, હજી એમાં તો એને પ્રશ્ન તો છે જ, કૃપાળુ દેવને તો છે જ, પણ છતાં તમારી અપેક્ષા એ તમને શાસ્ત્રની અપેક્ષા એ કહીએ છીએ કે વાત બરોબર છે. કઈ સિદ્ધની? અયોગીની અપેક્ષા એ આ સિદ્ધની અપેક્ષા એ કહીએ તો વાત બરોબર છે, પણ છતાં અમે એ પ્રતિપાદન કરતા નથી. હવે ત્રીજું વિરોધ નંબર 3 કેવળ જ્ઞાન. આ આગમની અંદર હવે બે પ્રકારે કેવળ જ્ઞાનના પાઠ આવે છે, એમાં બે પ્રકારે આવે છે. એની અંદર કેવી રીતે બે પ્રકાર આપ્યા છે? તો કે છે કે અયોગી સયોગીની અંદર કેવી રીતે બે પ્રકાર છે? તો કે સયોગી ભવસ્થ અને અયોગી ભવસ્થ. જો આ કેવળ જ્ઞાનના બે પ્રકાર, સયોગી ભવસ્થ એટલે જે આત્મા યોગના ભવમાં છે એટલે 13મા ગુણસ્થાનકમાં છે એનું કેવળ જ્ઞાન, અને અયોગી ભવસ્થ એટલે 14મા ગુણસ્થાન કેવળ જ્ઞાન, એ બે પ્રકાર છે. એમાં પણ સયોગી અને અયોગી બંને બે પ્રકારે. આ શાસ્ત્રની વાત કરે કે જુઓ, હવે તમે શાસ્ત્રમાં કદાચ તમને ખ્યાલ નહીં હોય પણ સૂક્ષ્મતા કેવી કીધી છે? તો કે પ્રથમ સમયે ઉપજતિ વખતનું સયોગી કેવળ જ્ઞાન, અને અપ્રથમ સમય એટલે અયોગી થવાના પ્રમેય સમય પહેલાનું કેવળ જ્ઞાન. સયોગી કેવળ જ્ઞાનમાં પહેલું કેવળ જ્ઞાન, પહેલો સમય કયો? પ્રવેશ થાય 13મા ગુણસ્થાનકમાં પ્રવેશ
પહેલાનો એક સમય,
અને છેલ્લું કયું? તો કે અયોગી થતા પહેલાનો સમય જે છે એ વખતનું કેવળ જ્ઞાન. એ પોઈન્ટ ઓફ ટાઈમ અહીંયા કેવળ જ્ઞાનને એમાં ભૂલી જાઓ. કેવળ જ્ઞાન એટ ધેટ પોઈન્ટ. પેલું કેવળ જ્ઞાન કયું? જેવો મોક્ષ થયો અને વિકરાગતા થઈ અને જે કેવળ જ્ઞાન થયું
શરૂઆત
પહેલો સમય. સમય તો કેટલો સૂક્ષ્મ છે એનો, અને પછી કેવડી તરીકે 30 વર્ષ લાખ વર્ષ વિચરણ થાય. સમજાય છે? કેવડી તરીકે કઈ તરત નથી ભયો ગયો. અત્યારે પણ સિમંદર સ્વામી કેવડી તરીકે વિતરે છે. હવે મુનિસુલ્લ સ્વામીના સમયમાં એને કેવળ જ્ઞાન પ્રગટ થયું, એ સમયનું એનું કેવળ જ્ઞાન પેલા સમયનું, અને અત્યારે ઉત્તરોત્તર જે કંઈ થતું હોય તે. પણ જ્યારે હવે આવતી 24મા 12મા તીર્થંકર વખતે એ જ્યારે અયોગી ગુણસ્થાનકમાં પ્રવેશ કરશે તે વખતનું એનું કેવળ જ્ઞાન. જો આ તારતમ્યતા, આ સૂક્ષ્મતા, કેમ કે તે સમયે કેવડીના બધા જે કાંઈ યોગના ધર્મ છે એ બધા એની અંદર આવે છે. તો ઉપજતું પહેલા સમયનું કેવળ જ્ઞાન અને અંતિમ સમયનું કેવળ જ્ઞાન, અને અયોગી ગુણ સ્થાનકની અંદર પણ પહેલા સમયનું કેવળ જ્ઞાન અને સિદ્ધ થવા સમયનું કેવળ પાંચ અર્થ.
એમાં
છતાં સમય નહીં કરવો અઘરો, સમય સુખ કેવડી એ નિર્ણય કરવાનો છે. આપણે ક્યાં કરવાનું
આવું અમે લોકો સમજ છે ને, વાંચતા લોકો સ્પર્શતા એટલે એમ કીધું અમારું ઉપર થઈ જાય, લાલ ઉપર થઈ ગયું આ છેલ્લી લીધી.
એટલે એમ કહ્યું છે કે આ પ્રકારે કેવળ જ્ઞાનના ભેદ વિના ગમમાં કયા છે. હવે કૃપાળુદેવ ત્યાં પ્રશ્ન મૂકે છે કે આનો પરમાર્થ શું હોવો જોઈએ. આવા ભેદ કેવડીમાં પણ એનો પ્રથમ સમયનું અને અંતિમ સમયનું, પછી અયોગી ગુણ સ્થાનક એટલે કેવડી પર્યાય એની પૂર્વ થવા આવી છે અને એને હવે સિદ્ધ પદ લેવાનું છે, એટલે ચૌદમા ગુણ સ્થાનકનો કાળ તો અત્યંત સૂક્ષ્મ છે, એમાં પણ પહેલા સમયનું અને છેલ્લા એ કેવળ જ્ઞાનના પણ ભેદ કયા છે. તો કે કોઈ પણ જાતનું એમ કહીએ કે આ ભેદ એને કોઈ સેના બતાવ્યા છે, તો અહીંયા કૃપાળુદેવે લખ્યું છે કશો પણ પુરુષાર્થ સિદ્ધ ન થતો હોય અને જેમાં વિકલ્પનો અવકાશ ન હોય તેમાં ભેદ પાડવાની પ્રવૃત્તિ જ્ઞાનીના વચનમાં સમય સંભવતી નથી. આ તારતમ્ય વધતું ઘટતું હોય તો તે ભેદ સમજવે, પણ તારતમ્યમાં તેમ નથી ત્યારે ભેદ પાડવાનું કારણ શું, એ આદિ પ્રશ્ન આપણે સંભવે છે. તો કેવળ જ્ઞાનના આવા અતિ સૂક્ષ્મ ભેદ એક જ પર્યાયની અંદર પહેલો સમય ને છેલ્લો સમય, છતાં કેવળ જ્ઞાન જ છે એને પહેલે સમયે ઉપજ્યું એ પણ કેવળ જ્ઞાન, અને અંતિમ સમયે છે એ પણ, અને સંપૂર્ણ જે કઈ કેવળીની પર્યાય લાખ વર્ષની હોય કે અનંત વર્ષની હોય સિમંદર સ્વામીની, તો પણ કેવળ જ્ઞાન જ છે અને કેવળી પર્યાય જ કહેવાય. આ બધું વાંચતા પણ એક જે છે કે ના, આવા ભેદ કોઈ પરમાર્થના પ્રયોજન વિના સંભવી શકે. આ કૃપા માટે એ પરમાર્થ એનો શું છે એ વિચારવો, આ તમે વિચારજો. ધીસ ધ વિરોધ નંબર ત્રણ, આ ત્રણ વિરોધ છે. 694મો પત્ર ત્રણ વિરોધ કૃપાળુદેવ આપે છે, અતિ સૂક્ષ્મ એટલી બધી, અને ત્યાં આપણને સત્પુરુષ પકડાય છે કે શાસ્ત્રમાં નથી, સાંભળવામાં નથી, છતાં લક્ષમાં આવે, અનુભવમાં આવે એવું જેનું કથન. એ પોતે જ કહે છે કે આવું કોઈ વસ્તુ એમને ભેદ પાડવાનું કોઈ દિવસ શાસ્ત્રમાં આવે નહીં, કેમ કે જ્ઞાનીઓ અકારણ કોઈ પ્રવૃત્તિ કરતા નથી. અને આ આગમ લખનાર તીર્થંકરો શું કામ કરે, કેમ કે જ્યાં કોઈ પુરુષાર્થ સિદ્ધ થતો નથી આમાં શું કરવું, આમાં કયો પુરુષાર્થ સિદ્ધ કરવાનો કઈ, અને વિકલ્પને અવકાશ નથી, કેવળ જ્ઞાન છે તો પેલા છે છેલ્લે છે આખું એનું છે, એ બધું તારતમ્યનો ભેદ કીધો નથી. તો કે છે તારતમ્ય વધતું ઘટતું હોય તો તે ભેદ સંભવે, પણ તારતમ્યતામાં તેમ નથી ત્યારે ભેદ પાડવાનું કારણ શું. આ કારણ જે છે એ તમે વિશેષ વિચારો, કેમ કે જો કારણ ન હોય તો આવું પ્રતિપાદન હોય નહીં. કેમ કે આ વચન કોના છે, જ્ઞાનીના, સર્વજ્ઞના, કેવડીના, તીર્થંકર પુરુષના, આગમની વાણી છે અને આગમથી રહેલું આ બધું શાસ્ત્ર જ્ઞાન છે. અલબત્ત આપણને સમજવામાં જે કાંઈ આ કાળેક્રમીને આ છેદ થાય, છેદ વિછેદ થાય એ જુદી વાત છે, પણ આની પાછળનો આશય તો કંઈક હોય ને, પરમાર્થ તો હોય ને, એ પરમાર્થ છે. એટલે 694મો પત્ર બહુ આપણે સમજવો બધું કઠિન પડે છે, અને એની અંદર એક વાત કૃપાળુ દેવે જવાબ તે નથી લખે, પ્રશ્નમાં પ્રશ્ન અને પ્રશ્નની સાથે બીજું શાસ્ત્રમાં જે આવતું એનું ધ્યાન દોર્યું છે કે તમે આમ કહો છો પણ આમે કીધું છે, આમ કહો છો પણ આમે કીધું છે. આવી વાત એમણે જોજો શોધીને જીનસની એ પણ કે અમારી વાત, અમે જે મૂળ માર્ગ જીનનો કહીએ છીએ અમારા વચનની તમે તુલના કરજો, અને એનજી ફેનજી હારે કરજો નહીં, રેન્જી પેન્જી એટલે અમારા વચનની તુલના કરતા નહીં. જોજો શોધીને જીન સિદ્ધાંત, જો તમારી શક્તિ હોય સામર્થ્ય હોય તો જીનના સિદ્ધાંત, તીર્થંકરના સિદ્ધાંત શોધીને પછી અમારા વચનની તુલના કરવાનો પ્રયત્ન કરજો. કેટલી જબરદસ્ત વાત. કૃપાળુ દેવનું આ સામર્થ્ય જેને કહે એ તો અમારો ઉપયોગ તો બધે પરિવર્તન, કોઈ અંશે પણ અમે જ્ઞાનથી અધૂરા નથી. વાત જે કઈ છે એ કર્મ પણ સાથે સ્થિતિ છે, એ જોઈ એ જોવાય છે દેખાય છે. એટલે કે જે અને ભોગવીએ છીએ રહી ગયું બાકી, તોય ખબર પડે કે અંશ બાકી રહી ગયો, ના ભોગવાય બાકી રહ્યો છે ભોગવ્યો. ક્યારે ભોગવું તું એ કીધું, એક બે ધારણ કરો. પણ સાહેબ એ બે પછી શું થાય, પરંપરા તો ના પરંપરા નહીં, બીજો નહીં. આત્માની સ્થિતિ તો એ જ કે પોતે પોતાના સ્વરૂપને, કારણ કે અત્યારે પ્રાપ્ત કરી લીધું જ છે. પરંપરા થી જે ચાલ્યું
હોય
એટલે લોકોની પણ ક્ષયોગ સંઘ ઘટતો હોય,
મૂળજી સાથે મેળ ન પણ પડતો હોય એવું બને.
એટલે આ જે વાત મૂકી છે ને, આવી વાત એમણે એક આગળ પણ પત્રમાં આપી છે સાહેબ સંગીત, કે સાહેબ સંગીત નથી એવો બોલ તમે વિચ્છેદનું કહો છો, પણ તેના આધારે કહો છો. ત્યાં એને પ્રશ્ન કર્યો છે કે એવી કઈ દશા કે જ્યાં કોઈ પણ જન્મનો જીવને એક પણ વ્રત લખાણ નથી, અને છતાં શ્રેણીને એ જ શાસ્ત્ર કહે છે કે સાહેબ સંગીત હતું. અને ક્ષયિક સંસ્કૃત એટલા માટે આ કાળમાં ન હોય કે ક્ષયિક સંસ્કૃત હોય તો એ જીવ એકાવતારી હોય, તો કે શ્રેણીક નહોતા. એક શાસ્ત્રમાં કીધું છે આ કૃપાળુ દેવી કેટલી બધી સૂક્ષ્મતાથી જે લોકો અભ્યાસ કરતા હતા અને એમણે જેની કૃપાળુ દેવ સામે પ્રશ્નો મૂક્યા છે કે સાહેબ આ બોલનો વિચ્છેદ એટલા માટે છે કે જો એકાદો બોલ પણ વિદ્યમાન હોય તો એનો એ ભવે મોક્ષ થવો જોઈએ, પણ એ કોઈનો થતો નથી, માટે બોલ વિચ્છેદ ગયા છે. તો કૃપાળુ દેવ કે શ્રેણીકની બાબતમાં શું છે, વિરોધાભાસ છે કે ક્ષાયિક સંકેતી હતા અને છતાં નરકની ગતિને શાસ્ત્રમાં એમ છે કે સંકેતીની કોઈ બી અધોગતિ થાય નહીં, પણ છતાં શ્રેણીક મહારાજા ક્યાં છે. તો આવી અનેક વાત આવે છે, તો ત્યારે એનો પરમાર્થ નથી સમજાયો કે એને એ અવસ્થા પ્રાપ્ત થયા પહેલા બંધાયેલું કર્મ છે. અને અહીંયા પણ મેં કહ્યું કે આ બધા કેવડી જે છે એને પણ એની દેહદારી સ્થિતિમાં આ આપણને તીર્થંકરે 13મા ગુણસ્થાનકનું વર્ણન આવ્યું એમાં કહ્યું છે કે એને કર્મબંધ થયા કરે છે, કારણ કે કર્મબંધનું એક કારણ યોગ છે. હવે એ સિદ્ધાંત છે કે કર્મબંધના પાંચ કારણો કયા, અવિરતિ પ્રમાદ કસાય એને યોગ. તો કેવળ જ્ઞાન થયું તો યોગ તો છે, તો કેવળ જ્ઞાન થતા યોગ નષ્ટ થતો નથી. અને યોગ એટલે કારણ, કારણ છે તો કાર્ય ઉત્પન્ન થયા વિના. એટલે એમાં લખ્યું છે કે એને એક સમયે કર્મ બંધાય છે, બીજે સમયે ઉદયમાં આવે છે, બીજે સમયે છૂટે છે, ચોથા સમયે ચેષ્ટા નિવૃત્ત થઈ જાય છે. આવી અદભુત સ્થિતિ છે, છતાં છે ને પાછો સિદ્ધાંતની સાથે ક્યાંય બાદ આવતો. તો ક્ષાયિક સંકેતની બાબતમાં, કેવળ જ્ઞાનની બાબતમાં, પરમ કૃપાળુ દેવે જે રૂઢિગત જૈનની માન્યતા છે, પરંપરાગત જે પ્રરૂપણા છે કે આ કાળમાં આ ન હોય, છેદ વિચ્છેદ થયો છે, મોક્ષ માર્ગ લોપ થયો છે, બહુ પ્રકારે લોપ થયો છે મોક્ષ માર્ગ આ કાળમાં, મોક્ષ માર્ગ બહુ લોપ વર્તમાન આ કાળમાં, મોક્ષ માર્ગ બહુ લોપ એમાં 10 બોલનો વિચ્છેદ, આ કેવળ જ્ઞાનની સ્થિતિ, આ બધું. છતાં પણ અમે ભાખ્યો અત્ર અમે કહીએ છીએ, કેવો કહીએ છીએ, છેદ વિચ્છેદ વિનાનો અગોપ્ય. એટલે કાંઈ વસ્તુમાં 10 બોલ ગયા હોય તો તારે ઘરે રાખ. હે જ્ઞાની તીર્થંકરને કહે છે કે આ કાળે મોક્ષ નથી એવું જો તારું પ્રતિપાદન હોય તો તે પ્રતિપાદન તું તારી પાસે રાખ. આ કહેવાનું સામર્થ્ય મતેથી પકડીએ તો પકડાય નથી. એટલે આ પુરુષ આ કેવળ કોટીનો પુરુષ મળ્યો છે, તીર્થંકર કોટી. અને કોઈ એમ બફામ મારીએ કે આના જેવા જ અમારા ગુરુ છે તો આના જેવી ઘોર અસાધના એક અને તોલે કોઈ આવે નથી. આને જોરમાં કોઈને બેસાડી, આનો નંબર 2 કોઈ ન આવી શકે. આ નંબર 1 હોય તો નંબર ટુ માં કોઈ એના પેગડામાં પગ નો ગાલી જશે. કોને સમજવું છે? આ પત્ર એ ન્યાય પત્ર નથી વંચાતા. આવા વાત કરનારા શ્રીમતી વાત કરનારા પણ વાંચો ને પત્રો, કહો ને એની અંદર વાત શું આવે છે. મુશ્કેલી થઈ જાય છે, બહુ મુશ્કેલી. કારણ કે કેટલી વાત તરત જ વિરોધ લખ્યું હોય એક એક પત્રમાં આવ્યું હતું. હમણાં આ વખતે સાયલા કોણ આવ્યા તો મને ખબર નથી, અહીંયા બેઠા આવ્યા. કહ્યું હતું કે આરંભ સમારંભ હોય ત્યાં સુધી કોઈ કાર્ય પણ સૌભાગ્યનો છેલ્લા અંતિમ સંદેશમાં પછી કૃપાળુદેવ પત્ર લખ્યો છે સૌભાગ્યના કુટુંબ ઉપર, એમાં લખ્યું છે આરંભ સમારંભ અલ્પ પણ. અને પછી છોડતા પછી બતાવે છે અમારે 12 કરોડનો પ્લાન છે. કઈ સમજાય? બહુ મુશ્કેલી છે. પરમાર્થ માર્ગમાં વિરોધ જ ઉભા કરીએ છીએ અને વિરોધ ઉભા થતા જાય છે. અને આ જીવને પકડાતું નથી કારણ કે એની મુમુક્ષુતા પાકી છે, નબળી છે. એની મુમુક્ષુતા ઉપર છતી છે. એને બધું જ જોઈએ છે અને વ્યવહાર પણ એટલો જ જોઈએ છે. એટલે પછી એક લક્ષ્ય જે થવો જોઈએ, કામ એક આત્માર્થનું, બીજો નહીં તો જ્ઞાનીની પ્રવૃત્તિ સંક્ષેપ થયા વિના રે નહીં. તો જ્ઞાનનું ફળ શું? અરે જેને જ્ઞાન થયું છે એનું પરિણામ શું? એની ચેષ્ટા શું? એનું પ્રવર્તન શું? તો કે વિરતિ. જ્ઞાનનું ફળ વિરતિ. જ્ઞાનનું ફળ આરંભ, જ્ઞાનનું ફળ સમારંભ, સત્ય. અને આ પુરુષના જીવનની અંદર આટલું જ્ઞાન નિવૃત્ત થયા પછી પણ ક્યાંય આરંભ સમારંભની એકેય પ્રવૃત્તિ જોવા મળી? અંતિમ સુધી ગયેલા છે. જે વાત હતી એને સંક્ષેપ કરવાની હતી કે વિસ્તાર કરવાની?
એને તો સંક્ષેપમાં કહેવાનું
હતું. અને પ્રવૃત્તિ એની જેની પાસે જે કઈ પ્રવૃત્તિ એને હતી એ જે હતી એ સંક્ષેપ કરી કે વિસ્તૃત કરી?
દૂર
સંક્ષેપ કરી, એનાથી દૂર. કેમ કે સિદ્ધિમાં કે ભાઈ કોઈ સમજ્યો છે તો સમજ્યો છે નું લક્ષણ શું? જ્યાં જ્યાં જે જે સહા સમજવું ત્યાં ત્યાં તે તે હવે આચરણ તો સમજો, ઇક્રુપણનું માર્ગ સમજો, આચરતો નથી. એટલે એ મોક્ષનો માર્ગ જ એ છે ને કે કર્મના ઉદયને હવે સંક્ષેપ કરતા જાઓ, સમાવતા જાઓ, નવા બંધાય. અને નવા બંધાવાના કારણમાં તો આરંભ સમારંભ છે. જીવના આ પ્રકારના કષાય ભાવ છે અને આરંભ સમારંભ કષાય ભાવ વિના થઈ શકે? હાજરી હોય જ નહીં. અરે કેવડીને પણ જોઈએ, જે સહયોગી કેવડી છે એની પ્રવૃત્તિમાં પણ કીધું છે એનો ઉપયોગ ત્યાં જાય છે. તો આ ક્યાં બેઠા મોટા મગર મચાવ્યા કે ના ના અમે આમ નિર્લભ બધું કહે? અરે ભાઈ આ બધી વાતો છે, ક્યાંક ને ક્યાંક આ ભાવ આગ્રહ. એટલે એ સરસ વાત આનંદગમજીએ કીધી છે, પણ આપણને એ વાત ક્યાં બેસે છે કે તરતમ જોગે રે તરતમ વાસના. એ જેટલો મોટો થાય એના પ્રમાણમાં એની વાસના વધતી હોય. સૂક્ષ્મ વધે છે, બહારનો દેખાવ ગમે તે હોય, સૂક્ષ્મ તો ફેલાતો જાય, સંકોચાતો નથી, કેન્દ્ર તરફ નથી, પરિઘેનું વધતું જાય છે. તો એ વાસના સૂક્ષ્મ સરતમ જોગે રે વાસિત બોધ આધાર. હે પ્રભુ, અમને તો આવા બોધનો આધાર આ કાળમાં તારો માર્ગ મળતો નથી. ત્યારે આ નિર્વાસિત પુરુષનો બોધ આપણા હાથમાં છે, આપણા હાથમાં. અને આવો કે છે કે સચોટ મોક્ષ માર્ગ અમે તમને કહીએ છીએ કે નિશ્ચય સર્વે જ્ઞાનીનો
અત્રે સમય,
આવી અત્રે સમય એ માર્ગ આપ્યો છે. અચૂક માર્ગ આપ્યો છે, પૂર્ણ માર્ગ આપ્યો છે, અનંત જ્ઞાનીનો અનુભવ સિદ્ધ માર્ગ આપ્યો છે. એ માર્ગની પ્રરૂપણામાં કાળ દોષથી ક્યાંક ક્યાંક વિરોધ આવ્યો હોય એ વિરોધ પણ એને બતાવી દીધા છે. અને એ કેવળ જ્ઞાનના સ્વરૂપનો જવાબ જોવો હોય તો આત્મસિદ્ધિમાં આપ્યું છે કે કેવળ નિજ સ્વભાવનો અખંડ વર્ગ કહીએ. કેવળ જ્ઞાન એ તો અપ્રતિહત જ હોય અને એનો ઉપયોગ બીજે ક્યાંય જાય નહીં. એને સર્વ દેશકાળાથી જે હોય તે એની હારે એને કઈ સંબંધ છે જ નહીં. એનો સામર્થ્ય છે પણ ઉપયોગ નથી. આ સમજવું, આ રહસ્ય. કે એનું સામર્થ્ય છે 14,000 લોકનું અને સર્વ દેશ આરાધીનું, ત્રણેય કાળ, ત્રણેય લોક અને સમગ્ર 14,000 લોકની સૃષ્ટિ એનું સામર્થ્ય છે. પ્રત્યેક જીવ, પ્રત્યેક પદાર્થ અને પ્રત્યેક પદાર્થની પ્રત્યેક ફરિયાદ સામર્થ્ય છે. ઉપયોગ જ્ઞાન અપ્રતિહત થયું છે એટલે જે સ્વરૂપમાં સ્થિત છે આ એવી અવસ્થા છે, એને અમે કેવળ જ્ઞાન કહીએ છીએ. એ બધી વસ્તુ તો આત્મસુધીમાં આવે છે. અહીંયા કંઈ વિશેષ અહીંયા આપણે પ્રશ્ન સમજ્યો હતો. પ્રશ્નપત્રની અંદર ત્રણ વિરોધ કેવળ જ્ઞાન સંબંધી રૂઢિગત માન્યતામાં પરસ્પર ક્યાં ક્યાં વિચારણામાં વિરોધ આવે છે એના ઉદાહરણ સહિત આ ત્રણે ત્રણ
વિરોધમાં
કહીએ. આપણું કેવું છે વિશેષ તો લખાતું નથી. હા, એ તો કહી શકે. અને એ પછી હશે તો અવસરે કહેશું. એટલે આ પત્ર અહીંયા પૂરો થાય છે એટલે મેં કહ્યું કે પત્ર પૂરો કરી દીધો.
આજે રાત્રે 14 કે આજે રાત્રે આરતીનું પ્રતિક્રમણ, આવતીકાલે આત્મસિદ્ધિનો પાઠ નમાજી ભવન ઉપર, અને એ પછીના દિવસે આપણે ભક્તામણ ભક્તામણ આપણે હવે ગુરુવારે થશે.
બોલું છું મેડમ, આપણે વાત કરી હતી રેકોર્ડિંગ માટે, તો એ છે ને હવે આપણે કોમ્પ્યુટર લેવાનું વિચારીએ.
હું છે ને હમણાં જાઉં છું નેક્સ્ટ વીક, જો મળશે તો ત્યાંથી લેતો આવું. કોક પાસેથી મળી જ જશે.
ઓકે,
આઈ થિંકિંગ અબાઉટ ઇટ. ત્યાં તો છે ને,
હા તો પછી સેકન્ડ હેન્ડ
થોડા દિવસ રાહ જુઓ.
હા તો સેકન્ડ હેન્ડ ચાલે.
હા, એટલે કોમ્પ્યુટર જોઈશે કે લેપટોપ જોઈએ?
લેપટોપ તો ચાલે, કોમ્પ્યુટર
કોમ્પ્યુટર તો મળશે ત્યાં પણ. લેપટોપ તો ચાલે,
લેપટોપ
મળે બાકી અહીંયા લેવાનો હોય તો કેટલાનો ખર્ચો હશે?
ટોટલ આપણે સેકન્ડ હેન્ડ લઈએ ને તો ટોટલ
15,000.
ઓકે,
શ્યોર,
ટુમોરો.